તારીખ 23-10-1984 શ્રી પરમાગમસાર બોલ નંબર 714 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 413
ક્યારે જણાય છે કે પોતાના સ્વરૂપમાં રહેલી વિતરાગતા અનુભવાય છે ત્યારે. એ પહેલા તો વિતરાગતા કેવી હોય એનું તો જ્ઞાન હોતું નથી. ઓઘે ઓઘે ભલે નમસ્કાર કરે અને વિકલ્પ આવે, જરા કશાય વધારે મન થઈને વિકલ્પ આવે ત્યારે એમ પણ માને જીવ અજ્ઞાનથી કે બહુ ભાવથી ભાવ નમસ્કાર કર્યો. પણ એ ખરેખર ભાવ નમસ્કાર
કરે,
એ તો દ્રવ્ય નમસ્કાર છે. વિકલ્પ છે દ્રવ્ય નમસ્કાર. દ્રવ કર્મ ભાવ કર્મ નો કર્મ રહીત મારો શુદ્ધ આત્મા છે તેમાં હું પરિણમન કરું છું. સારી રીતે એમાં હું નમું છું. પૂરા રસ્તી અને સર્વસ્વપણે ઉપાધિ કરીને મારા સ્વરૂપને વિશે હું ઝુકાવ કરું છું. તેથી મારો ઝુકાવ કર્મમાં નથી, મારો ઝુકાવ રાગમાં નથી અને મારો ઝુકાવ શરીર અને આદિ સંયોગોમાં નથી. એમ અસ્થિનાસ્થિથી કાર્યની પૂર્ણતા છે. સ્વરૂપમાં ઝુકાવ છે અને સ્વરૂપ સિવાય અન્ય દ્રવ કર્મ ભાવ કર્મ અને નો કર્મમાં ઝુકાવ નથી. ઝુકાવ એટલે એની અધિકતા રહેવી. તે નહીતર તો પ્રશ્ન કરે કે સમ્યક દ્રષ્ટિ તો દેવગુરુ શાસ્ત્રને નમે એમાં બીજા પ્રત્યેનો ઝુકાવ થયો કે ન થયો, અથવા શરીરના કાર્યો કરે, ખાવું પીવું, દવા દારૂ, શરીરની અસ્વસ્થતા હોય તો દવા લઈએ, અનુકૂળતા પ્રતિકૂળતાનો વિકલ્પ આવે છે. વિકલ્પ આવે આ નહીં ફાવે, આમ ફાવશે અથવા આમ નહીં ફાવે, ચારિત્રમોનો પદાર્થ ઇષ્ટનિષ્ઠ નથી. જ્ઞાનમાં એનો ઝુકાવ ન થયો, સંયોગ ઉપર શરીર ઉપર ઝુકાવ ન થયો કે ન થયો. પોતાના સ્વરૂપની અધિકાય છે અને સ્વરૂપની પરિણતિ છે, અધિકારી છે અને પરિણતિ છે. તેથી ખરેખર ઝુકાવ તો આત્મા પ્રત્યે છે અને કોઈ અન્ય પ્રત્યે ઝુકાવ નહીં. ઝુકાવ કહો, વલણ કયો, પરિણતિ કયો, એ બધું વિકાર છે. અધિકતા એટલે અધિકતા, એનાથી કોઈ વધારે નથી. બુદ્ધિપૂર્વક તત્વજ્ઞાનનો વિષય વિચાર્યા પછી પછી પણ જ્યાં સુધી અધિકાય રહે છે રાગની અને રાગના વિષયની, ત્યાં સુધી ઉપયોગ અંદર માં વળતો નથી. ઉપયોગ અંદરમાં નહીં વળવાના મુખ્ય બે પ્રકાર છે. એક તો અભિપ્રાયમાં થોડું કાંઈ પણ વિપરીત પણ રહે તો ઉપયોગ અંદરમાં ન વળે. આગળ થોડો વિચારવા જેવો પણ વિપરીત અભિપ્રાય રહે તો સંકેત કે ધ્યાન થતું નથી, દર્શન થતું નથી, સાચી શ્રદ્ધા થતી નથી. અને સમ્યક દર્શનના કાળમાં જે નિર્વિકલ્પ સીધો ઉપયોગ થઈને આત્મ ધ્યાન થાય છે, સ્વરૂપ ધ્યાન થાય છે, એ પણ થતું નથી. બે વાતની ચોખવટ એટલા માટે કરી છે કે સ્વરૂપ ધ્યાન થયા પહેલા કોઈ એમ માને છે કે સંકિત તો છે, એકાગ્રતા આત્મા માને છે, બાકી સંકિત નથી એવી વાત નથી. જૈન છીએ અને સંકિત તો છીએ, અથવા તો આ બધું આપણે બરાબર શાસ્ત્ર અનુસાર સ્વીકાર્યું છે અને માન્યું છે, માટે સંકિત તો છે. સ્વરૂપની એકાગ્રતા કરવી બાકી છે એમ નથી. અને કોઈ એમ કહે કે શ્રદ્ધા બધામાં આપણે કાંઈ ન સમજીએ, એવું કાંઈ ઝીણું આપણને સમ્યક દર્શનનું જે બધું સૂક્ષ્મ વાતો છે એનું કાંઈ કામ નથી. આપણે તો બસ એક આત્મામાં ધ્યાન લગાવી દો, ઉપયોગ અંદરમાં સ્થિર કરી દો, એ બેમાંથી એક વાતનો પત્તો લાગે એવું નથી. કે જ્યાં સુધી વિપરીત અભિપ્રાય, એક પણ વિપરીત અભિપ્રાય રહ્યો પ્રયોજન વિષયમાં, એક પણ વિપરીત અભિપ્રાય રહ્યો, કોઈ એમ કહે કે 99 તો બરાબર છે, ક્યાંક થોડો ફેર પડે એમાં શું થઈ ગયું, કે નહીં થોડો ફેર નથી, 100 એ 100% ફેર છે, બાકીના 99 ખોટા છે, 99 સાચા જ નથી, એ 99 એ 99 ખોટા છે, આ એક માત્ર એવો વિષય છે. એટલે ત્યાં સુધી ન તો સાચું શ્રદ્ધાન થાય કે ન તો ઉપયોગ અંતરમાં વળીને એકાગ્ર થાય. આ પરિણામ વિષયક વિજ્ઞાન છે વસ્તુનું. એ કોઈ કોઈથી આમ નક્કી કરાયું છે નહીં, આ વસ્તુનું જ વિજ્ઞાન છે, પરિણામનું જ આ વિજ્ઞાન છે. કે કોઈ ચાહે કે અમને સમ્યક દર્શન થાવ, કોઈ ચાહે કે અમને શુદ્ધોપયોગ નિર્વિકલ્પ ધ્યાન થાવ, પણ થતું નથી. ઈચ્છીએ છીએ અને ચાહીએ છીએ, થતાં થતું નથી. તો કાં તો આ કારણ છે કે અંદરમાં અભિપ્રાયનો વિપર્યાસ ઉભો છે, વિપરીતતા ઉભી છે. અને એવી વિપરીતતા સાચા નિર્ણયથી ન રહી હોય, પણ જ્યાં સુધી અધિકાય આવે રાગની કે રાગના વિષયની, ત્યાં સુધી પણ એ ઉપયોગ સ્વરૂપમાં સ્થિર થતો નથી, સંકેત કે ધ્યાન થતું નથી. ત્યાં એને પક્ષાંતિક્રાંત નથી થયો એમ કહ્યું. એ તો ફરી જાય તો કઈ વાંધો નથી, તો ઓલી હતી કઈ એને આવી હતી એ કઈ ભૂતકાળ ની નડવા નો આવે. રાગ ની અધિકાય રહે ત્યાં સુધી ન થાય એમ વાત છે. ટાળે તો ગમે તે સમયે થાય, કોઈ પણ સમયે થાય, એનો પ્રતિબંધ નથી. એમ તો કેમ કે પર્યાય અને યોગ્યતા તો સમય સમય ની છે, બીજા સમય ની કોઈ નથી. સ્વરૂપ નો સન્મુખ નો પુરુષાર્થ એ એટલી શક્તિશાળી છે, એટલું શક્તિશાળી પરિણમન છે કે ભૂતકાળના તમામ વિપરીત સંસ્કારોને મૂકવા માટે એને લાંબો સમય લાગતો નથી. કે બહુ સમય લાગે તો એ ભૂસાય ને ત્યારે પુરુષાર્થ કામ કરે એમ નથી. પુરુષાર્થ ઉપડ્યો કે એ બધા તો ખલાસ જ છે, મળદા છે, એને તો કોઈ અસર હોવાનો પ્રશ્ન નથી. એ કોઈ જીવંત તત્વ નથી, રાગ એ કોઈ જીવંત તત્વ નથી, અને રાગનો વિષય એ તો ખરેખર ફૂટગળ જ છે, એમાં તો જીવંત પણ અમસ્તું પણ નથી. એટલે પોતે જાગૃત થાય એની પાસે એનો કઈ વિચાર કરવાનું કારણ નથી, એની ચિંતા કરવાનું કારણ નથી. એટલે ત્યાં પક્ષાંતિક્રાંત નો વિષય ચાલ્યો છે, ત્યાં એમ કહ્યું કે ત્યાં આત્મા ને શુદ્ધ છે, આત્મા નિશ્ચયથી શુદ્ધ છે, નિશ્ચયથી એક છે, પૂર્ણ છે અને નિત્ય છે. એવો તને વિકલ્પ થયો, એવો તને નિશ્ચય થયો, તેથી શું હજી તો પક્ષ નથી છૂટ્યો. એટલે કે હજી તારી અધિકાય રાગ માંથી ગઈ નથી, ત્યાં સુધી તને રાગ નો અભાવ થતો નથી. તેથી શું એમ કહી દીધું છે, પણ એ તો વિષય નિશ્ચય થઈ ગયા પછીનો છે. સામાન્યપણે શાસ્ત્રની સમજણ હોય અને એમ લાગતું હોય કે આપણાની વિચારધારામાં તો શાસ્ત્ર પ્રમાણે જ બધું સમજવું થાય છે, છતાં પણ ઊંડે ઊંડે અભિપ્રાયનો એક પણ અભિપ્રાય વિપરીત રહી ગયો હોય એમ, એક પણ, ત્યાં સુધી ચમકી કે ધ્યાન એ નિયમ છે, સિદ્ધાંત છે. એટલે સમ્યક દ્રષ્ટિ નું એવું પરિણમન છે કે હું તો મારા શુદ્ધાત્મામાં ઝુકાવ મારે છે ને એમાં હું પરિણમન કરું છું. કર્મમાં કર્મમાં કે ભાવ કર્મમાં એટલે રાગમાં મારો ઝુકાવ રાગની પર્યાયનું લક્ષ છોડી આત્મામાં વળવું એ સાચો ભાવ નમસ્કાર છે. રાગની પર્યાયનું લક્ષ છોડી એટલે એની હૈયાતીનું લક્ષ જ નથી, છે કે નહીં એને ત્યાં આત્માની હૈયાતી ઉપર એના અસ્તિત્વ ગ્રહણમાં આવવું અને એમાં એકાગ્ર સ્વરૂપમાં એકાગ્ર થવું, મહાન સ્વરૂપમાં એકાગ્ર થવું એમ છે. સ્વરૂપ છે તો મહાન છે, આત્મા 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 કીધો રોજ સાંભળ્યો એટલે આત્મા જાણે કાંઈ નથી એમ નથી. મહાન તત્વ છે, પરમેશ્વર પદ છે, પરમાત્મા પદ છે, તેમાં એકાગ્ર થવું એ સાચો ભાવ નમસ્કાર, તે ખરેખર નમસ્કાર છે. સાચો કહો કે તે નમસ્કાર સાચો છે, તે ખરેખર નમસ્કાર છે. એક ભાવ નમસ્કાર માં દ્રઢ નમસ્કાર બધાને આવી ગયા, પરમેશ્વરનું સ્મરણ કરે છે એને કોઈ પંચ પરમેશ્વરનું સ્મરણ નથી, એને દેરાશ્રય નથી અને શાસ્ત્ર નથી. ચાલો સવારમાં પરવારીને દેરાશ્ર જવું છે, પછી શાસ્ત્ર વાંચવું છે, કાંઈ નથી. પણ અંદરમાં ભાવ નમસ્કાર છે, ભાવ નમસ્કાર છે, ધ્યાન છે, એને પંચ પરમેશ્વરના નમસ્કાર એને થઈ ગયા. એ અનંત સિદ્ધો પ્રત્યે એના નમસ્કાર થઈ ગયા, અનંત તીર્થંકરો પ્રત્યે પણ એના નમસ્કાર થઈ ગયા, અનંત જ્ઞાનીઓ પ્રત્યે પણ એના નમસ્કાર થઈ ગયા. એ ભાવ નમસ્કારમાં દ્રવ્ય નમસ્કાર ગર્ભિત છે, દેખાય ન દેખાય એની સાથે કોઈ નિસ્બત નથી. ખરેખર નમસ્કાર નથી. એવા ભાવ નમસ્કાર પૂર્વક જે વિકલ્પ આવે છે તે દ્રવ્ય નમસ્કાર છે. ભાવ નમસ્કાર ન હોય તો કઈ નહીં, દ્રવ્ય તો નમસ્કાર છે ને, કે તારો નહીં. એ તો જેને ભાવ નમસ્કાર છે એને દ્રવ્ય નમસ્કાર છે. દ્રવ્ય ભાવનો સાપેક્ષ પણ છે, ભાવ નથી, ભાવે નથી તેને દ્રવ્ય નથી. દ્રવ્ય છે એમ કહે એનો અર્થ ત્યાં ઇન્ડાયરેક્ટ કહેવા માંગે છે કે ભાવે છે એમ વાત છે, અને ભાવે છે અને દ્રવ્ય છે, બસ એટલી વાત. માન્યતામાં લાભ છે અથવા સુખ છે, લાભમાં એટલે સુખ છે, એમ કે લાભમાં જુદી જુદી ટર્મ છે. કોઈએ પૈસામાં લાભ માન્યો છે, કોઈ આબરુ કીર્તિમાં માન્યો છે, કોઈ આબરુ કીર્તિ માટે પૈસો જતો કરે છે, અને કોઈ પૈસા માટે આબરુ કીર્તિ જતો કરે છે. ભલે ને જેને જેમ ગણવો એમ ગણે, રૂપિયો કે સહિત ને નથી વાપરતો એમ જ ને, આપણે આ ભેગું કરો એ કાંઈ સાંભળવું નથી. કોઈ ભલે ન ગણે, આપણી ભલે ને સમાજમાં કિંમત ન હોય, ભલે ને ક્યાંય પૈસા છે એટલે બધું છે આપણી પાસે, અને કોઈ બે ની મુખ્ય કરે છે. લાભ ના તો અનેક પ્રકાર છે, અહીંયા લાભ થવો જુદા જુદા પ્રસંગોમાં પોતાની કલ્પના અનુસાર કાર્ય થવું તે બધો લાભ ગણવામાં આવે છે. આ ચાલો આપણા લાભમાં કામ થયું, પણ ખરેખર તો એ બધાનું કેન્દ્ર સ્થાન છે એને સુખની કલ્પના. આમ થતા સુખ છે, આમ થતા સુખ છે, આમ થતા સુખ છે, બેસતા સુખ છે, સૂતા સુખ છે, હાલતા સુખ છે, ખાવાથી સુખ છે, અને ઘડીક નહીં ખાવાથી પણ સુખ છે, પેટ ભરાઈ ગયા. અનેક પ્રકારે એને લાભ માન્યો છે, એ બધાનું સ્થાન કેન્દ્ર સ્થાન તો એને સુખની કલ્પના છે. એટલે જ્યાં સુધી એને સુખનો નિશ્ચય બદલાય નહીં, સુખ અંતરમાં છે અને બહારમાં ક્યાંય સુખ નથી એમ પોતાના સુખની હૈયાતી પકડીને જ્યાં સુધી સુખનો નિશ્ચય ફરે નહીં, ત્યાં સુધી કોઈ રીતે ઉપયોગ આત્મામાં વળે અંદરમાં વળે એ સંકિત થાય એમાંથી એકે વાત નથી, ત્યાં સુધી અભિપ્રાયનો વિપર્યાસ છે. એ અગ્રહિત વિચાર છે. પરમાં સુખ અને રાગમાં સુખ એ અનાદિથી ચાલ્યો આવતો અગ્રહિત વિચારનો પ્રકાર છે. પછી બુદ્ધિપૂર્વક જેટલો જેટલો સુખનો વિચાર કરે છે કે આ ખરેખર સુખ છે, સાત્વિક રીતે તત્વનો વિચાર કરીને પણ અભિપ્રાય કરવો નથી, તો એ ગ્રહિત મિથ્યાત્મા જાય. પદ્મસ્થ નો ઉપયોગ એક બાજુ હોય, ઉપયોગ પુણ્યપાત્ર હોય ત્યારે સ્વાનુભવમાં ન હોય, ભલે સમ્યક દ્રષ્ટિ હોય તો પણ. છદ્મસ્થ સમ્યક દ્રષ્ટિ એમ લેવું થાય. છદ્મસ્થ એટલે છદ્મસ્થ સાધક હોય, કેવળ જ્ઞાન થયા પહેલાના છદ્મસ્થ સાધક જીવો, ધર્મી જીવો, ધર્માત્માઓ, તેનો ઉપયોગ પણ એક બાજુ હોય. છદ્મસ્થ નો ઉપયોગ એક કાળે બે બાજુ હોય નહીં. એટલે જ્યારે ઉપયોગ પુણ્યપાપ તરફ હોય, શુભ ઉપયોગ હોય કે અશુભ ઉપયોગ હોય, પાંચમા ગુણસ્થાન સુધી અશુભ ઉપયોગ હોય છે, સંભવિત છે, યોગ્યતા છે, છઠ્ઠેથી અશુભ ઉપયોગ નથી. સાતમેથી તો કેવળ ધ્યાનનો ઉપયોગ છે, વિકલ્પ જ નથી. સાત, આઠ, નવ, દસ, અગિયાર, બાર બધા ધ્યાનના સ્વરૂપની એકાગ્રતાના ગુણસ્થાન છે. એટલે ચાર, ચોથું, પાંચમું અને છઠ્ઠા ગુણસ્થાનમાં સો વિકલ્પ દશાના કાળમાં શુભોપયોગ હોય ત્યારે શુદ્ધોપયોગ ન હોય. ઉપયોગ પુણ્યપાપ તરફ હોય ત્યારે સ્વ અનુભવમાં ન હોય. ઉપયોગ એ કરીને સ્વાનુભવ હોય ત્યારે ઉપયોગ પુણ્યપાપના પરિણામ સહિત ન હોય, અથવા શુભાશુભ પ્રવૃત્તિમાં ઉપયોગ જોડાયેલો ન હોય, ત્યારે જ ઉપયોગ શુદ્ધ હોઈ શકે. એ સિવાય ઉપયોગ શુદ્ધ હોઈ શકે નહીં. સ્વાનુભૂતિ જ્ઞાનની પર્યાય છે. એવો જે સ્વાનુભવ અથવા સ્વાનુભૂતિ કહેવાય છે એ જ્ઞાનનો પર્યાય છે. અનુભવ જ્ઞાનમાં થાય છે, અનુભૂતિ તે જ્ઞાનની પર્યાય છે. કોઈ વાર શ્રદ્ધા સાથે જોડાય છે, કીર્તનની અપેક્ષાએ કોઈ વાર ચારિત્રને પણ કહેવાય છે, પણ એ તો જ્ઞાન પૂર્વક શ્રદ્ધા છે અને ચારિત્રની કથન છે, જ્ઞાનની મુખ્યતા છે. એવી જ રીતે ચારિત્રની મુખ્યતા છે જ્ઞાન શ્રદ્ધાનું કથન થાય છે, એવી રીતે શ્રદ્ધાની મુખ્યતા છે જ્ઞાન ચારિત્રનું કથન થાય છે. પણ ખરેખર તો સ્વાનુભૂતિ છે, સ્વાનુભવ છે એ જ્ઞાનની પર્યાય છે. સમ્યક દર્શનને, સમ્યક દર્શનને ઉપયોગરૂપ સ્વાનુભૂતિને વિષમ વ્યાપ્તિ છે, સમવ્યાપ્તિ નથી. એમ કેમ? સમવ્યાપ્તિ એટલે એક કાળે વ્યાપ્તિ. પ્રથમ સમ્યક દર્શન થાય છે ત્યારે તો સ્વાનુભૂતિ અને સમ્યક દર્શનને સમવ્યાપ્તિ છે, પરંતુ એવો સિદ્ધાંત નથી, એવો નિયમ નથી કે સમ્યક દર્શન રહે ત્યાં સુધી ઉપયોગ સ્વાનુભવમાં જ રહે, અથવા ઉપયોગ આત્મામાં વ્યાપેલો રહે ત્યાં સુધી જ સમ્યક દર્શન રહે. ઉપયોગનું શુભાશુભ શું કે પરપદાર્થ સાથેનું જોડાણ થાય, વ્યાપનું થાય ત્યારે સમ્યક દર્શન ન રહે એમ નથી. બરોબર એમ કેવું છે? આ વિષય પંચાધ્યાયમાં બહુ ચર્ચા છે સમ્યક દર્શનની. ઉપયોગ જ્ઞાનના વેપારના ઉપયોગ સાથે સમવ્યાપ્તિ અને વિષમ વ્યાપ્તિ એ વિશે ચર્ચા સમજતાર છે ત્યાં. તો કે સમવ્યાપ્તિ પણ છે અને વિષમ વ્યાપ્તિ પણ છે. જ્યારે ઉપયોગ આત્મામાં એકાગ્ર થાય ત્યારે સમ્યક દર્શન અને શુદ્ધોપયોગની સમવ્યાપ્તિ છે અને ઉપયોગ આત્મામાંથી બહાર આવી જાય અને અન્ય જ્ઞેયોમાં પ્રવર્તે ત્યારે પણ સમ્યક દર્શન અને ઉપયોગની હયાતી હોવાય છે, બંનેની પણ વિષમ વ્યાપ્તિ છે. એટલે બંને આત્મામાં વ્યાપતા નથી, સમ્યક દર્શન આત્મામાં વ્યાપે છે અને ઉપયોગ આત્મામાં નથી વ્યાપતો, આત્માને છોડીને અનાત્મામાં વ્યાપે છે. ઉપયોગ લબ્ધ નહીં, ચોખવટ કરશે. ત્યાં એ લબ્ધ ઉપયોગ ની પછી ચર્ચા ચાલુ, આના ઉપરથી લબ્ધ ઉપયોગ ની ચર્ચા ચાલે છે. યુગલજી સાથે અમારી ચર્ચા થઈ ગઈ છેલ્લે એના લબ્ધ ઉપયોગ ની. આવું ક્યાંય શાસ્ત્ર માં ગુરુદેવ બેન શ્રી કહે છે, પણ શાસ્ત્ર માં ક્યાં આવે છે? આવે છે પછી પંચાધ્યાયી બરાબર છે. અહીંયા ચોખ્ખી વાત છે, લબ્ધ ની વાત અહીંયા, કેમકે ત્યાં તો ઉપયોગ અને લબ્ધ ની ચર્ચા કરીને ઉપયોગની સમવ્યાપ્તિ અને વિષમ વ્યાપ્તિ ની ચોખ્ખી ચર્ચા કરી છે. એમ નથી કે ઉપયોગ પરમાં લાગેલો હોય ત્યારે માત્ર લબ્ધિ છે, એમ નથી, પણ લબ્ધ જ્ઞાનની પરિણતિ છે. માત્ર લબ્ધિ છે એમ નથી, પણ લબ્ધ જ્ઞાનની પરિણતિ છે. એટલે કોઈ એમ માને કે એક લબ્ધિ થઈ ગઈ તો સમ્યક દર્શન થઈ ગયું, એટલે એક લબ્ધિ થઈ ગઈ, પછી જ્ઞાનની પર્યાય તો આખે આખી પરમાં જોડાય છે. જેમ મિથ્યા દ્રષ્ટિનું જ્ઞાન વ્યવસાય આદિમાં પ્રવર્તે છે, એમ જ સમ્યક દ્રષ્ટિનું પ્રવર્તે છે. જોવામાં એમ આવે છે, પણ એ જેને ખબર નથી કે અંદરમાં પરિણતિ પણ છે એની ખબર નથી, એને એમ લાગે છે કે આપણે સરખા છીએ. એમના જ્ઞાન માં આપણા જ્ઞાન ના વેપારમાં કઈ ફેર નથી દેખાતો. એ શાસ્ત્ર વાંચે છે ને બોલે છે, આપણે શાસ્ત્ર વાંચી ને બોલીએ છીએ, પણ અંદરમાં એની પરિણતિ સાબુત છે. એ પરિણતિ રૂપ લબ્ધ જ્ઞાન માં શુદ્ધ આત્મા ને વળગીને એ જ્ઞાન પ્રણવેલી છે. જ્ઞાનનો અંશ છે, તે જ પર્યાયના જ્ઞાનનો અંશ છે, પણ એ શુદ્ધાત્માને વળગીને પરણમી રહેલો અંશ છે. એ શુદ્ધાત્મા સાથે લપેટ પરિણતિ છે. એ પરિણતિ ક્યારે જુદી પડતી એ ફેર છે જ્ઞાની ને અજ્ઞાનીમાં, નહીતર તો ફેર દેખાય એવું નથી. બાહ્ય દ્રષ્ટિવાન જીવો બાહ્ય દ્રષ્ટિથી જ્ઞાનીને ઓળખતા નથી, એનું મુખ્ય કારણ આ છે કે એને બાહ્ય પ્રવૃત્તિ પોતાના જેવી જ દેખાય છે, એટલે પોતાના સમાન કલ્પના કરે છે. હું આવો, મને આમ થાય છે, એમને આમ થાય છે, એમના જેવો જ વિચાર આવે છે, એમના જેવી જ મારી પ્રવૃત્તિ છે. કોઈ અજ્ઞાનીને તો ભક્તિના પરિણામ વધારે દેખાય જ્ઞાની કરતા, ભગવાનની ભક્તિ કરે અજ્ઞાનીના પરિણામમાં એટલી તારતમ્યતા ન દેખાય જ્ઞાનીના પરિણામમાં. અજ્ઞાનીના પરિણામમાં કે જેને ધૂન ચડી ગઈ હોય ભક્તિની, તે આગળ થઈ ગયો એવું નથી કાંઈ. એ તો રાગનો દેખાવ છે, અને રાગની સાથે ત્યાં ઉપયોગ જોડાણો છે, પણ ત્યાં જ્ઞાનની ધારા શું છે એનું માપ તને આવે એવું નથી. ઉપયોગ કરતા લબ્ધ ની તાકાત વધારે છે આ જગ્યાએ. તો ક્યાંક લબ્ધ કરતા ઉપયોગ ની તાકાત વધે ખરી, જેમ કે અનાદિ નું ઊંધા સંસ્કાર પીડ્યા છે, પણ જયારે શુદ્ધો ઉપયોગ કરે છે ત્યારે બધું જેટલું સંગ્રહ છે બધો વિપરીતતાનો ખલાસ કરે છે, એક તબક્કે ખલાસ કરે છે. એવો શુદ્ધ ઉપયોગ જોરથી પ્રગટે છે, ત્યાં ઘણું બળ છે. આમ તો શુદ્ધોપયોગનું બળ ઘણું છે, સમ્યક દ્રષ્ટિના અશુદ્ધ ઉપયોગનું બળ નથી, લબ્ધનું બળ ઘણું છે, પણ એનું શુદ્ધોપયોગનું બળ ઘણું છે. પાછું શુદ્ધોપયોગમાં ગુણ શ્રેણી નિર્જરા છે, લબ્ધમાં લબ્ધ પરિણતિ મુક્તિ એટલી નિર્જરા નથી જેટલી શુદ્ધોપયોગ થાય છે. તેથી સમ્યક દ્રષ્ટિ શુદ્ધોપયોગને ચાહે છે, ઈચ્છે છે કે હું શુદ્ધોપયોગમાં જ રહું, આ એનો અભિપ્રાય છે. પછી વિકલ્પ કરે ન કરે એની સાથે સંબંધ નથી, પણ પ્રથમ શુદ્ધોપયોગમાં આવતા મારી અનંત કાળાવલી આવા સ્વાનુભવમાં જ રહો એ અભિપ્રાય થઈ જાય છે. રાગમાં આવવાનો એનો અભિપ્રાય નથી, પણ ઉપયોગ બહાર રાગમાં આવી જાય છે, અભિપ્રાય વિરુદ્ધ જઈને કરવો નથી પણ આવી જાય છે, એટલી વાત છે. સમ્યક દર્શન ને અને ઉપયોગ રૂપ સ્વાનુભૂતિ ને વિષમ વ્યાપ્તિ પણ છે, વિષમ વ્યાપ્તિ જ છે, એકાંત એમ નથી, પણ વિષમ વ્યાપ્તિ પણ છે, સમવ્યાપ્તિ પણ છે અને વિષમ વ્યાપ્તિ પણ છે. વિષમ વ્યાપ્તિ થાય ઉપયોગની એટલે સમ્યક દર્શન ન રહે એમ નથી, એમ લેવું છે. ઉપયોગ એ તો પરિણતિ એ છૂટી જાય ત્યારની વાત છે. જ્યારે સમ્યક દર્શન ગમી નાખે છે ત્યારે તો સંકિતે નથી, સમ્યક દર્શને નથી, અને ઉપયોગનો તો પ્રશ્ન જ નથી, પરિણતિનો પણ પ્રશ્ન નથી. ત્યાં ઉપયોગ એ નથી ને લબ્ધ પણ નથી, બેમાંથી એક કઈ પ્રકારે જ્ઞાન આત્માને વિષય કરતું નથી. અથવા બીજી રીતે કહીએ તો જ્ઞાન આત્માને વિષય કરે છે એમાં બે પ્રકાર છે, એક ઉપયોગમાં અને એક લબ્ધમાં. તો પ્રથમ તો જ્યારે સમ્યક દર્શન થાય ત્યારે તો ઉપયોગથી વ્યાપે છે આત્મામાં, જ્ઞાન ઉપયોગપૂર્વક આત્મામાં વ્યાપક ભાવે પરિણમે છે અને ત્યારે સમ્યક દર્શન થાય છે. એ સમ્યક દર્શન રહી જાય છે અને ઉપયોગ ફરી જાય છે પાછો, ક્યારેક ક્યારેક થાય છે પાછો, પણ ફરી જાય છે થઈને. ત્યારે પણ સમ્યક દર્શનની વ્યાપ્તિ તો છે જ, સમ્યક દર્શન વ્યાપી વ્યાપી ભાવે છે, પણ સમ્યક દર્શન જો વમી જાય તો ઉપયોગે નથી અને પરિણતિ પણ નથી અને સમ્યક દર્શન પણ નથી. બોલું તો સમ્યક દર્શન છે, ઉપયોગ નથી આત્માનો, પણ સમ્યક દર્શન છે અને ઉપયોગ નથી પણ આત્માનું લબ્ધ જ્ઞાન છે, એમ છે. એ તમારે ત્યાં એ ચર્ચા નથી, તત્વજ્ઞાન છે પણ આવી બધી કોઈ ચર્ચા નથી. સાધક જીવનું સ્વરૂપ શું હોય એની ખબર નથી કોઈને, કે સાધક કેવા હોય, ચોથા ગુણ સ્થાને કેવા હોય, પાંચમા ગુણ સ્થાને કેવા હોય, છઠ્ઠા સાતમાને તો ખબર નો ક્યાં પ્રશ્ન છે. વૈરાગ હોય છે, જાય છે કે નહીં હિમાલયમાં ગિરનારમાં, વૈરાગ તો અનેક પ્રકારે થાય છે, વિરાગ થવાના અનેક નિમિત્ત છે. કોઈને દુઃખ ગર્ભિત થાય છે, સંસારની પ્રતિકૂળતાઓ એવી ઊભી થાય, કાંઈ સંસારમાં નથી, આ બધો સંસાર નકામો છે, ખારો ઝેર જેવો છે, એમ કરીને બાવો થઈ જાય. વિરાગ થયો કે ન થયો, કોઈને માન ગર્ભિત થાય છે કે આપણે સાધુ શું તો ઊંચ પદવીમાં બીજા ગ્રહસ્થો આપણને મોટા મોટા શેઠિયાઓ રાજાઓ નેતાઓ બધા આપણને પગે લાગશે, નમન કરશે, વંદન કરશે, ઘણું માન મળશે. એ માન ગર્ભિત છે, એ કોઈ વૈરાગ નથી, ખરેખર વૈરાગ નથી. વૈરાગમાં કોઈ બાહ્ય પદાર્થની અપેક્ષા ન હોય એને વૈરાગ કહેવાય. અથવા એક શુદ્ધાત્માની અપેક્ષા અને આધારથી ઉત્પન્ન થયેલી ઉદાસીનતા સર્વ પર પ્રત્યે, એનું નામ વૈરાગ છે. અથવા પોતાની પૂર્ણતાને આધારે પોતાને કોઈની આવશ્યકતા નથી, અપેક્ષા નથી, એવા પરિણમન સ્વરૂપ તો વૈરાગ છે. વૈરાગનું સ્વરૂપ તો એવું છે. બાકી તો બધું વૈરાગ નામ માત્ર છે, ખરેખર વૈરાગ નથી. પૂજ્ય બહેનશ્રીના શબ્દોમાં કહીએ તો એ રૂંધાયેલો કષાય છે. શું છે? રૂંધાયેલો કષાય છે. ચોથો, ત્રીજો, ચોથો બોલ છે વચનામૃતમાં. એ રૂંધાયેલો કષાય છે, કષાય અંદર ભારેલા અગ્નિની જેમ ભર્યો છે. ક્યારે ભભૂકી ઉઠશે એનું ભાન એને પણ રહેશે. એ અને એ તો અત્યારે બુદ્ધિવાળા લોકો સમજતા થઈ ગયા છે કે દમન કરવાથી કાંઈ વળવાનું નથી, માટે ઇન્દ્રિયોનું દમન કરવું નહીં, એમ કરીને પછી પાછા સ્વચ્છંદે ચડે છે. એ નવો વિપરીતતા ચાલી. નહીં નહીં નહીં, દ્રવ્યની જાતિ નથી ફરતી. હા, એટલે દ્રવ્યની જાતિ ફરતી. હા, દ્રવ્યની જાતિ આમ ફરી ગઈ, ક્યુ ત્યારથી ફરી ગઈ, પણ પડ્યા ત્યારથી પછી ફરીને ફરી ગઈ એમ નહીં. એ તો ત્યારથી, એ તો સંસ્કાર પડ્યા ત્યારથી ફરી ગઈ. શ્રીમદજી તો ત્યાં સુધી એ વાત લીધી કે એક વાર સ્વરૂપ અસ્તિત્વનું ગ્રહણ થયું, એ સમ્યક દર્શનથી પડે છે, તો પણ ફરીને સમ્યક દર્શન ધારણ કરે છે. કેમ કે એણે અસ્તિત્વનું ગ્રહણ કરી લીધું. ત્યાં સુધી એ તો વાત લઈ લીધી છે. સંસ્કાર પડી ગયા છે, જેમ સંસ્કાર પડી ગયા એ સમ્યક દર્શન લીએ જ લીએ છે. અનાદિ મિથ્યા દ્રષ્ટિ હોય તો આ તો સાદી છે, એને તો સંસ્કાર નથી એ પ્રશ્ન નથી, એટલે એ ન લઈએ એ પ્રશ્ન રહેતો નથી. એટલે બહુ ઊંડેથી કાઢી છે એ વાત. વાતને છેડાને જેટલો ખેંચાય એટલો ખેંચીને એ વાત છેલ્લી હદે મૂકી છે કે ક્યાંથી થાય છે ફરીને. જેમ કોઈ જીવને સ્વરૂપના સંસ્કાર પડે તો એને કોઈ નિમિત્ત ન હોય તો પણ અધિગમન નિસર્ગિક સમય દર્શન થાય છે. અધિગમની જરૂર નથી, કેમ કે સંસ્કાર છે. તો આને તો કહેવાની જરૂર નથી કે સંસ્કાર છે કે નહીં, કોઈ ચર્ચાસ્પદ વિષય જ નથી. તો પામેલો જીવ
પામેલો
એ તો અવશ્ય સંસ્કારી છે. એટલે એને પણ ચડવાનું કારણ સમ્યક દર્શન નહીં, પણ ચડવાનું કારણ એનો સંસ્કાર છે, એમ વાત ખેંચીને લીધી છે. ત્યાંથી વિશેષ વાત કરી છે. રુચિ થઈ જાય છે, રાગની રુચિ થાય, શુભની રુચિ થઈ જાય. કેમ કે એ એક જ ચીજ એવી છે કે જેમાં આત્માને ભૂલ થવાનું એક કારણ બની જાય છે. આ ઠીક છે, આ ભાવ ઠીક છે, શુભની રુચિ થઈ જાય છે. પુરુષાર્થ ત્યાં ઉપડ્યા પછી પુરુષાર્થે પડી ગયો, એટલી રુચિ નથી બદલાની, પણ પુરુષાર્થ પણ નથી ત્યાં. અથવા પુરુષાર્થ વિપરીતતાને ભજે છે ત્યાં. પુરુષાર્થ પણ વિપરીત થાય છે, રુચિ પણ વિપરીત થાય છે, બે વિપરીત છે થાય છે. શું ભાવ આવે પણ અંદર માં ભિન્ન રહેવું જોઈએ એમ કે છે. શું ભાવ તો ઠેઠ સુધી આવશે, જ્યાં સુધી છદમસ્ત હશે ત્યાંથી શુભ ભાવ આવશે. છઠ્ઠા ગુણ સ્થાન સુધી બુદ્ધિપૂર્વક નો પંચમાવ્રત સમિતિ ગુપ્તિ 28 મૂળ ગુણ પાડવાનો આવશે, ઊંચામાં ઊંચો. એટલો બીજો હોય નહીં ક્યાંય જગતમાં. અને પછી અબુદ્ધિપૂર્વક નો રહે છે છદમસ છે ત્યાં સુધી, ઠેઠ 10મા ગુણમાં ગુણ સ્થાન સુધી, 11મા ઉપશમ થઈ ગયો અને 12મા ક્ષય થઈ ગયો. પણ એનાથી પોતે ભિન્ન પોતાને જાણે છે, અનુભવે છે, માને છે, સ્વીકારે છે, એને પોતામાં સ્વીકારતા. પરિણતિ છે, ખ્યાલમાં છે એટલે એક પ્રગટ પરિણમન છે. માત્ર કોઈ અધરનો ખ્યાલ છે અને તન્મય થઈને પ્રવર્તે છે એમ છે નહીં. શુભાશુભ પ્રવૃત્તિ થવા છતાં અને શુભાશુભ પ્રવૃત્તિ હોવા છતાં અંદરમાં ભિન્ન પડીને પ્રવર્તે છે. મોટી વાત છે, મોટો ફેર છે ને. પુરુષાર્થ કામ કરે છે, ભિન્ન રહેવાનો પુરુષાર્થ કામ કરે છે. સહજ પુરુષાર્થની એ પરિણતિ છે. જ્ઞાનની સહજ પરિણતિ છે, પુરુષાર્થની સહજ પરિણતિ છે, સમ્યક દર્શનની સહજ પરિણતિ છે. તદનુસાર આંશિક આચરણની પણ, એ બધું આચરણ જ છે ને, આચરણની પણ પ્રવૃત્તિ છે. મોક્ષ માર્ગ એટલે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ છે. અલૌકિક સ્વરૂપ છે જ્ઞાનીનું અંતરંગ સ્વરૂપ, અલૌકિક સ્વરૂપ છે. સમ્યક દર્શન હોવા છતાં જ્ઞાન સ્વમાં ઉપયોગરૂપ હોય અથવા ન હોય, વિષમ વ્યાપ્તિ છે એટલે એકાંતે વિષમ વ્યાપ્તિ નથી એમ કહેવું છે. સમ્યક દર્શન હોવા છતાં જ્ઞાન સ્વમાં ઉપયોગરૂપ હોય ત્યારે તેટલો કાળ સમવ્યાપ્તિ છે, અથવા ન હોય ત્યારે વિષમ વ્યાપ્તિ છે. પણ વિષમ વ્યાપ્તિ થાય ત્યારે પણ સમ્યક દર્શન ને આંચ આવતી નથી એમ કેમ છે. એટલે કોઈ એમ વિચારે કે આ ચોથા ગુણ સ્થાને સમ્યક દ્રષ્ટિ છે, ભોગ ઉપભોગ ના અશુભ પરિણામમાં દેખાય છે, તો સમ્યક દર્શન અમે એને કેમ માનીએ, એમ માનવાનો પ્રશ્ન નથી. એ રીતે સમ્યક દર્શન નું માપ નીકળશે નહીં. એટલે તો શ્રીમદજી કહે, અનંત કાળમાં આ જીવની કોઈ મોટી ભૂલ રહી ગઈ હોય તો તે છે કે તેણે જ્ઞાનીને ઓળખ્યા નથી. જ્ઞાનીને કેમ ન ઓળખ્યા? કે જ્યારે કોઈ જીવ જ્ઞાની હોય છે ત્યારે એને પૂર્વ કર્મનો ઉદય અજ્ઞાન ભાવે બાંધેલા કર્મનો હોય છે. કે પહેલા તો પોતે અજ્ઞાની હતા અને ઉદય તો પૂર્વ કર્મનો આવે છે, એટલે કર્મના ઉદયમાં કોઈ ફેર પડતો નથી. અનેક પ્રકારે ચારે ગતિમાં અસંખ્ય ભેદે ઉદય હોય છે. આવો હોય કે આવો ન હોય એ પ્રશ્ન નથી. છતાં અંદરમાં એની દશાનો ફેર છે, દશાનો ફેર છે. જે ફેર છે એને અંતરંગ દશાનો ફેર છે. જેમ કુવાના પાણીનું તળ જોવું હોય તો કુવામાં જ જોવું પડે, એમાં એમ કે હું વાંકો વળીને ન જોઉં તો ન ચાલે. એને વળવું જ લ્યું, કેમ કે તળિયું એટલું ઊંડું છે. એમ સ્વરૂપ ઊંડું છે, ઊંડાણમાં છે, એને વળવું જ લ્યું. એવું સામે સમ્યક દ્રષ્ટિની દશા છે, એની અંતરંગ દશા ઉંડાણમાં છે, એને વળવું જ રહ્યું, એટલે ઊંડે જાવું જ રહ્યું જો ઓળખાણ કરવી હોય તો. એમાં બીજો વિકલ્પ નથી, કોઈ ઓલ્ટરનેટિવ નથી એનો. આમ બીજી રીતે કંઈક થઈ જાય તો કોઈ બીજી રીતે ન થાય. સમ્યક દર્શન હોવા છતાં જ્ઞાન સ્વમાં ઉપયોગરૂપ હોય અથવા ન હોય, માટે સમ્યક દર્શનને અને સ્વજ્ઞાનના વ્યાપારને વિષમ વ્યાપ્તિ છે. સમવ્યાપ્તિ નથી પણ વિષમ વ્યાપ્તિ છે. ન પણ હોય હોય પણ ખરો, બંને પ્રકાર સંભવિત છે. પણ જ્યારે ઉપયોગ એનો ન હોય, વિષમ વ્યાપ્તિ હોય ઉપયોગમાં, ત્યારે એનું સ્વજ્ઞાન એટલે સ્વરૂપ જ્ઞાન લબ્ધરૂપ તો હોય છે, એ ચોખવટ કરી છે, નહીતર એ વાત અધૂરી રહે છે. કે સમ્યક દ્રષ્ટિનો ઉપયોગ ન હોય તો અમારો ઉપયોગ પણ નથી. અમારો ઉપયોગ ભલે આત્મામાં હોય, શ્રદ્ધા તો અમારી બરાબર છે કે નહીં? સમ્યક દ્રષ્ટિને શ્રદ્ધા છે સંકેતમાં, અમને પણ શ્રદ્ધા છે. તત્વ આમ જ છે, આત્મા આવો જ છે, પુણ્ય પાપ આમ જ છે, સંબંધિત જ્ઞાન નવે તત્વનું બરાબર માનવું છે, નવે તત્વનું શ્રદ્ધાન સમ્યક દર્શન છે. નવ તત્વનું શ્રદ્ધાન સમ્યક દર્શન છે કે છે. નવ તત્વનું ભૂતાર્થ આશ્રિત નવનું શ્રદ્ધાન સમ્યક દર્શન છે. નવનું તારું માનેલું શ્રદ્ધાન એ તો રાગ છે, શ્રદ્ધાન નથી, પણ એ નવ તત્વ સંબંધીનો રાગ છે, શુભ રાગ છે, એને શ્રદ્ધાન કહેતા નથી. એને રાગમાં મૂકી દીધું છે. એટલે અહીંયા એ વાત લીધી કે ઉપયોગ ભલે નથી, પણ જેને શ્રદ્ધાન છે એને સ્વરૂપ જ્ઞાન સ્વજ્ઞાન લબ્ધરૂપ હોય છે. પણ એ લબ્ધનો અંશ પકડાતો નથી. વેદાય એ તો ક્યારે પકડાય કે વેદાય તો પકડાય, વેદન વગર તો એ પકડાય. એમાં વેદન છે, લબ્ધ જ્ઞાનમાં તો સ્વરૂપનું વેદન છે, જ્ઞાનમાં જ્ઞાનનું વેદન છે. ઉપયોગ વ્યાપો છે બહાર, તેમાં નથી જ્ઞાનનું વેદન, આમાં જ્ઞાનનું વેદન છે. એ વેદન પકડાતું નથી, એટલે એમ લાગે છે કે આ ઉપયોગ બહારમાં ગયો એટલે આખો બહારમાં ગયો, કે નહીં આખો નથી ગયો, સમ્યક દ્રષ્ટિ આખો ગયો નથી. પણ અમારી સાથે ખડખડાટ હસતા હતા એટલે અમે રોતા જોયા છે એમને, એમ કે ઠીક ભાઈ હસે છે તો પણ ખસતા નથી, ખસ્યા વગર હસે છે અંદર, અને રડે છે તો પણ અંદરથી ખસતા, પરિણતિ જુદી છે. અને એ મુખ્ય પરિણતિ છે સમ્યક દ્રષ્ટિ ના પરિણમનમાં, પરિણતિ તે મુખ્ય પરિણમન છે. બાકીનું જેટલું પરિણમન ઉપયોગાત્મક અનુપયોગાત્મક બધું ગૌણ છે, બધું ગૌણ જ છે, એટલું જ મુખ્ય છે. એટલે સ્વજ્ઞાન એટલે સ્વરૂપ જ્ઞાન લબ્ધરૂપ હોય છે, અને એવું સ્વરૂપ જ્ઞાન સદાય ઉપયોગ રૂપ નીચેના ગુણ સ્થાને હોતું નથી. સ્વજ્ઞાન સદાય ઉપયોગ રૂપ હોતું નથી, સ્વજ્ઞાન સ્વરૂપ જ્ઞાન લબ્ધરૂપ સદાય હોય છે. પણ સ્વજ્ઞાન સ્વરૂપ જ્ઞાન સદાય ઉપયોગ રૂપ નીચેમાં હોતું નથી. ચોથા પાંચમે ગુણ સ્થાને સ્વવિકલ્પ દિશામાં સ્વરૂપ જ્ઞાન લબ્ધરૂપ રહે છે, ઉપયોગ વાળો હોતો નથી. અને એ તો ચોખ્ખું પોતાને પણ ખબર પડવાનો સવાલ નથી, બીજાને પણ એ ખબર પડે છે કે આનો ઉપયોગ અત્યારે પરમાં છે અને સ્વમાં નથી. સામે સામે વાત કરતા હોય ત્યાં ક્યાં પૂછવાની જરૂર છે કે ઉપયોગ મારી સાથે નહોતો વાતચીતમાં, બરાબર હોય છે. ઉપયોગ ભલે સદાય ન રહે તો પણ સમ્યક દર્શન અને લબ્ધ જ્ઞાન સદાય ચાલુ રહે છે, એટલો જ મોક્ષ માર્ગ છે ત્યાં. એ ઉપયોગ શાસ્ત્રમાં ગયો એ મોક્ષ માર્ગ નથી. સમ્યક દ્રષ્ટિ ન તો ઠીક, પણ ગણધરદેવ નો ઉપયોગ બારંગ માં ગયો તે મોક્ષ માર્ગ. બારંગ ની રચના કરે છે, ઉપયોગ થી કરે છે, અંતર્મૃત માં ઉપયોગ થાય છે, એ મોક્ષ માર્ગ નથી. પાછો લોકો એ આગ્રહ રાખે છે કે વાણી ને વર્તન સરખા હોવા જોઈએ, પણ સાધક ને તો એવું બનતું નથી. કેમ કે સાધક નું જે ધ્યેય છે એ પરિપૂર્ણ છે અને એનું વર્તન અપૂર્ણ છે, અને વાણીમાં એને ધ્યેયની મુખ્યતા વાળી વાણી છે, તેથી વાણીને વર્તન સાધકનું એક સરખું જોવામાં આવતું નથી. લોકો એને બીજી રીતે જુએ છે કે આ અમે સંમત કરતા નથી, અમે માનતા નથી આને. એનું વાણીને વર્તન એક સરખું નથી, ચાલો અમે એને ન માનીએ. વાણીને વર્તન એક સરખું હોય એને માનીએ કે તું ભૂલો પડી જઈશ બાપા, તું એવી રીતે લેવા જઈશ તો ભૂલો પડી જઈશ ઠાકો. જેનું ધ્યેય પરિપૂર્ણતાનું છે એ પૂર્ણ નથી થયો, છતાં જેટલું પ્રાપ્ત કર્યું છે એટલો એને લાભ છે. પણ એનું ધ્યેય જો સાચું છે, ધ્યેય યથાર્થ છે, તો એ સાચા રસ્તે છે. પણ એ કદી અપૂર્ણતાને પૂર્ણતા ન કહે, તે અપૂર્ણતાને ગુણ ન કહે. એ ઉપયોગ શાસ્ત્રમાં કે પરમાં જાય તો એને મોક્ષ માર્ગ કે ગુણ ન કહે. મોક્ષ માર્ગ તો ગુણ સ્વરૂપ છે, એને ગુણ ન કહે. એ બહુ ચોખ્ખું કર્યું છે ટોડરમલજીએ રહસ્યપૂર્ણ ચિઠ્ઠીમાં, એ વાત બહુ સ્પષ્ટ કરી છે. પરસત્તાવલંબનશીલ જ્ઞાન ને કોઈ જ્ઞાની ત્રણેય કાળે મોક્ષ માર્ગ ન કહે, ન માને. ન કહે એટલે ન માને, ચોખ્ખું લખ્યું છે. એ પરસત્તાને અવલંબવા વાળું જ્ઞાન થઈ ગયું. ઉપયોગ પરમાં ગયો એટલે બીજી અન્ય સત્તાનું અવલંબન થયું ક્યાં, ભલે ચારિત્ર મોહ પૂરતું છે, દર્શન મોહથી નથી, પણ છતાં એટલો બંધભાવ છે. ઉપયોગ પરમાં પ્રતિબદ્ધપણે પાયમો, પ્રતિબદ્ધતા પાયમો, તેટલો બંધ ભાવ છે, ભાવ બંધ છે. અને જે બંધ છે તે મોક્ષ નથી, ને મોક્ષ છે તે બંધ નથી. આ એનું તત્વ છે, તે પણ છે તત્વ, એટલે તે પણ છે કે બંધમાં મોક્ષ નથી ને મોક્ષમાં બંધ નથી ક્યારેય.
કહાન ગુરુદેવ નો જય હો, ગુજરાતી ધારા નો જય હો.